આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા કરી. પ્રધાનમંત્રી સાંજે નવી દિલ્હીમાં રાયસીના સંવાદની 11મી આવૃત્તિનો પ્રારંભ કરાવશે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ તીવ્ર બન્યો. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ ઈરાનમાં અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો દાવો કર્યો. અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈમાં સેમીફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. તેઓ બહુપક્ષીય મંચમાં સહકાર સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ પોતાના વિચાર રજૂ કરશે. બેઠક બાદ અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે. પ્રધાનમંત્રીએ તેમના સન્માનમાં ભોજનનું પણ આયોજન કર્યું છે. શ્રી સ્ટબ ગઈકાલથી ભારતના 4 દિવસના રાજકીય પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે તેમનું સ્વાગત કર્યું. વિમાન મથક પર રાષ્ટ્રપ્રમુખ સ્ટબનું ઔપચારિક સ્વાગત કરાયું અને તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાષ્ટ્રપ્રમુખ સ્ટબનો ભારતનો આ પહેલો પ્રવાસ છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને પણ તેઓ મળશે. રાષ્ટ્રપ્રમુખ સ્ટબ આજે સાંજે રાષ્ટ્રીય પાટનગરમાં યોજાનારા 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં આજે ભારતમાં ભૂ રાજકીય અને ભૂ અર્થશાસ્ત્ર મુખ્ય સંમેલન રાયસીના સંવાદની 11મી આવૃત્તિનો પ્રારંભ કરાવશે. 3 દિવસના સંમેલનમાં વૈશ્વિક નેતા, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાત આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વના મુદ્દા તથા વ્યૂહાત્મક સહકાર પર વિચાર વિમર્શ કરશે. વર્ષ 2026ની આ સંવાદની વિષયવસ્તુ સંસ્કાર, પ્રતિજ્ઞા, સંવાદિતતા અને પ્રગતિ છે, જે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યને દર્શાવે છે. તેનું આયોજન વિદેશ મંત્રાલયના સહકારથી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
वर्ष 2016 में स्थापित वार्षिक संवाद अंतर्राष्ट्रीय मामलों पर चर्चा के लिए भारत का अग्रणी मंच बनकर उभरा है. वर्षों से इस संवाद में बदलते भू राजनीतिक समीकरणों, जलवायु संबंधी चिंताओं, तकनीकी परिवर्तन, आर्थिक लचीलापन और वैश्विक शासन व्यवस्था के भविष्य जैसे विषयों पर व्यापक चर्चा होती रही है. सम्मेलन में कई विदेशी गणमान्य व्यक्तियों के भाग लेने की उम्मीद है. भूटान के विदेश मंत्री लियोपो दिनानाथ धुंगेल कल भारत पहुंच चुके हैं. फिनलैंड के राष्ट्रपति एलेक्जेंडर स्टब, जो राजकीय यात्रा पर हैं, रायसीना संवाद में मुख्य अतिथि और प्रमुख वक्ता के रूप में शामिल होंगे. संयुक्त राज्य अमरीका का प्रतिनिधित्व उप विदेश मंत्री क्रिस्टोफर लैंडो करेंगे, जो संवाद में अमरीकी प्रतिनिधिमंडल का नेतृत्व कर रहे हैं. अन्य प्रमुख प्रतिभागियों में सेशल्स के विदेश मामलों और प्रवासी मामलों के मंत्री बैरी फॉरे, मॉरिशस के विदेश मामलों, क्षेत्रीय एकीकरण और अंतर्राष्ट्रीय व्यापार मंत्री धनंजय रामफुल और श्रीलंका के विदेश मामलों, विदेश रोजगार और पर्यटन मंत्री विजीथा हेरत शामिल है.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સવારે નવી દિલ્હીમાં ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શ્રી સ્ટબની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બંને દેશના સંબંધે વધુ મજબૂત બનાવશે. મોરિશિયસના વિદેશી બાબતોના મંત્રી ધનંજય રામફુલ રાયસીના સંવાદ 2026માં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ભારત અને મોરિશિયસ સહિયારી સંસ્કૃતિ અને વિરાસત તથા મજબૂત જનસંબંધ ધરાવે છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું તેઓ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી કુમારે કહ્યું કે બિહાર વિધાનસભાના બંને ગૃહ તેમજ સંસદના બંને ગૃહના સભ્ય બનવાની તેમની ઇચ્છા રહી છે. તેમણે બિહારના લોકોનો 2 દાયકાથી વધુ સમય સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપવા તેમના પર વિશ્વાસ મૂકવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો. નેપાળમાં સંસદીય ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 19 લાખ મત પડ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુવા નેતૃત્વ હેઠળના પ્રદર્શન પછીની આ પહેલી સામાન્ય ચૂંટણી છે. નેપાળની 3 કરોડની વસ્તીમાંથી અંદાજીત 1 કરોડ 90 લાખ મતદાર 275 સભ્ય ધરાવતી પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. ચૂંટણીમાં નેપાળી કોંગ્રેસ NC અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ યુનિફાઇડ માર્કસિસ્ટ લેનિનિસ્ટ સામે છે. રેપરથી રાજનેતા બનેલા બલેન્દ્ર શાહ જાન્યુઆરીમાં 3 વર્ષ જૂની પાર્ટી સામેલ થયા છે અને તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા છે.
नेपाल में प्रतिनिधि सभा के सदस्य चुनाव के लिए देश भर में मतदान प्रक्रिया आज सुबह 7 बजे से शुरू हो गई है. देश भर के सभी 77 जिलों में एक ही चरण में मतदान हो रहा है, जो सुबह 7 बजे से शाम 5 बजे तक चलेगा. कुल 65 राजनीतिक दल चुनाव लड़ रहे हैं. फर्स्ट पास द पोस्ट प्रणाली में 3017 पुरुष उम्मीदवार है और 388 महिला उम्मीदवार है और एक अन्य है, जिससे चुनावी दौड़ में कुल 3406 उम्मीदवार है. इसी तरह है आनुपातिक प्रतिनिधित्व प्रणाली के तहत 3,135 उम्मीदवार चुनाव लड़ रहे हैं, जिनमें 1,363 पुरुष और 1,772 महिलाएं शामिल हैं। श्वेता सिंह, आकाशवाणी समाचार, काठमांडू।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ તીવ્ર થઈ રહ્યો છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ ઇરાનની બેલેસ્ટિક મિસાઇલના કાફલા સાથે જોડાયેલા અનેક ઠેકાણાને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. તેમાં મિસાઇલ લોન્ચર અને વાયુ સંરક્ષણ પ્રણાલી સામેલ છે. આ પહેલા ઇઝરાયેલે પૂર્વ તહેરાનના ઇરાનમાં મોટા સૈન્ય પરિસર પર હુમલો કર્યો. દરમિયાન અમેરિકાની વાયુસેના ઇરાન પર સતત હવાઈ હુમલા કરી રહી છે. અમેરિકાના કેન્દ્રીય કમાન્ડે જણાવ્યું, આ દળોએ 20થી વધુ ઇરાનના જહાજને નષ્ટ કરાયા અને ડૂબાડી દેવાયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ઇરાન સામે યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયેલ મજબૂત સ્થિતિમાં છે અને તેઓ આગળ પણ આ કાર્યવાહી ચાલુ રાખશે. તેમણે તહેરાનના બેલેસ્ટિક મિસાઇલ પુરવઠાને ઝડપથી નષ્ટ કરવામાં આવી રહ્યા હોવાનો પણ દાવો કર્યો.
We're in a very strong position now.
हमारी स्थिति मजबूत है और उनका नेतृत्व तेजी से खत्म हो रहा है. मैं कह सकता हूँ कि ये जबरदस्त प्रगति है. उनकी मिसाइलें तेजी से नष्ट की जा रही हैं, उनके लॉन्च सिस्टम भी खत्म किए जा रहे हैं. वे अपने पड़ोसियों पर हमला कर रहे हैं, कुछ मामलों में वे अपने सहयोगियों पर भी हमला कर रहे हैं.
ઇઝરાયેલની વાયુસેનાએ ઇરાન પર ફરી હુમલા કર્યા. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ તહેરાનમાં ઇરાની વહીવટીતંત્રની માળખાકીય સુવિધાને નુકસાન પહોંચાડતા વ્યાપક હુમલા કર્યા છે. આ પહેલા ઇઝરાયેલની વાયુસેનાએ ઇરાનના ઇસ્ફાન અને કામમાં મિસાઇલ લોન્ચર અને સંરક્ષણ પ્રણાલી પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેનાના વિમાનોએ ઇરાનના કામ ક્ષેત્રમાં ઇઝરાયેલ તરફ પ્રક્ષેપણ માટે તૈયાર એક બેલેસ્ટિક મિસાઇલ લોન્ચરને નષ્ટ કર્યું છે. આ સિવાય ઇસ્ફાનમાં વાયુસેનાના વિમાન પર હુમલો કરવાના ઉદ્દેશથી બનાવાયેલી એક સંરક્ષણ પ્રણાલીને પણ નષ્ટ કરવામાં આવી. ઇઝરાયેલની વાયુસેનાએ જણાવ્યું, ઇરાનના તોપમારા કેન્દ્ર પર કરાયેલા આ હુમલા ક્ષેત્રમાં ઇઝરાયેલની હવાઈ શ્રેષ્ઠતા તથા મજબૂત કરવાના હેતુસર કરાયા છે. આ ઉપરાંત ઇઝરાયેલે લેબેનોનમાં એક કમાન્ડ કેન્દ્ર પર પણ હુમલા કર્યા. ઇઝરાયેલે જણાવ્યું કે જે કમાન્ડ કેન્દ્ર પર હુમલા કરાયા તેમાંથી એકનો ઉપયોગ હિઝબુલ્લાહના વાયુ એકમ કરી હતી. ઇઝરાયેલે આક્ષેપ લગાવ્યો કે આ કમાન્ડ કેન્દ્રનો ઉપયોગ હિઝબુલ્લાને ઇઝરાયેલના સંરક્ષણ દળ અને ઇઝરાયેલના નાગરિક વિરુદ્ધ ષડયંત્ર રચવા તથા આગળ વધવા માટે કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે 170 જેટલા નાગરિક આજે વહેલી સવારે વિશેષ ફ્લાઇટ મારફતે સુરક્ષિત ગુજરાતના અમદાવાદ ખાતે પરત ફર્યા છે. દુબઈથી એક વિશેષ રાહત ફ્લાઇટ ભારતીય નાગરિકોને લઈને સવારે 5 વાગ્યાના સુમારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચી. ફ્લાઇટ FZ8437 તરીકે કાર્યરત આ વિમાન સંઘર્ષથી પ્રભાવિત મુસાફરોના પરત ફરવાની સુવિધા માટે ખાસ પરિસ્થિતિમાં સંચાલિત કરાયું હતું. સ્વદેશ પરત ફર્યા બાદ મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક એકમે અમેરિકાની ચેનલ 1 અમેરિકા ન્યૂઝ OAN પર કરવામાં આવી રહેલા દાવાઓને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. ચેનલમાં અમેરિકાના નૌકાદળ દ્વારા ભારતીય બંદરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે. મંત્રાલયે લોકોની પાયાવિહોણી માહિતીથી સાવચેત રહેવાની સલાહ આપી છે. આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ શરૂ થશે. ગઈકાલે પહેલી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમે 12.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 173 રન કરીને મેચ જીતી લીધી છે. ટીમના ખેલાડીએ ફિન એલને અણનમ 100 રન બનાવતા તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે ભારતના સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી, ચિરાગ શેટ્ટી, રોહન કપૂર, ઋત્વિકા ગડે અને આયુષ શેટ્ટી ત્રણેયનો પહેલા તબક્કામાં પરાજય થયો છે. આ સાથે જ તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા કરી. પ્રધાનમંત્રી સાંજે નવી દિલ્હીમાં રાયસીના સંવાદની 11મી આવૃત્તિનો પ્રારંભ કરાવશે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ તીવ્ર બન્યો. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ ઇરાનમાં અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો દાવો કર્યો. અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈમાં સેમીફાઇનલનો મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.